તારીખ 23/10/1997, ડાયરીના બોલ નંબર 326 અને 327 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 130.
શબ્દ શાસ્ત્ર નો વિસ્તાર ઘણો છે. તેની સામે આયુ સમય ઘણો થોડો છે, એટલે કોઈ બધા શાસ્ત્રો વાંચી શકે એવું કે કોઈ આયુષ છે નહીં, એટલા બધા શાસ્ત્રો છે. વળી શબ્દશાસ્ત્રથી કાંઈ લાભ થતો નથી. શાસ્ત્ર વાંચ્યા કરો એટલે વાંચતા વાંચતા કોઈ લાભ થઈ જાય એવું કાંઈ છે નહીં. તેથી સમયનો વ્યય પ્રયોજનભૂત તત્વમાં પરિણામો લાગે તેમ થવા યોગ્ય છે. આ પરમાગમ ચિંતામણીના 288 નંબર આમાં રેફરન્સ લીધો છે. ટૂંકું લઈ લેવું જોઈએ. મારું પ્રયોજન ક્યાં છે ક્યાંથી ઉપડવું જોઈએ અને પ્રયોજનને વળગીને આગળ ચાલવાનું છે. શાસ્ત્ર અધ્યયનની મુખ્યતામાં પરમ તત્વની ગૌણતા ન થઈ જાય અથવા આત્મકલ્યાણની ગૌણતા ન થઈ જાય તે ખાસ શાસ્ત્ર અધ્યયન કરતા હોય તેવા મુમુક્ષુએ લક્ષમાં રાખવું. અને પર્ટિક્યુલરલી જે શાસ્ત્ર અધ્યયન વધારે કરે છે એના માટે આ વાત લાગુ કરવાની રીતે છે. એમાં શું છે કે અંદર કામ ચાલતું હોય પ્રયોજનભૂત તો બહુ વાંચવાનો વિકલ્પ જોર નહીં કરે અને બહુ વાંચવાની પ્રવૃત્તિ પણ નહીં થાય. તેમ છતાં કોઈની યોગ્યતા એવી હોય છે ખરી તો એ વાંચતા વાંચતા પોતાના પ્રયોજનભૂત તત્વને મુખ્ય કરે છે અથવા આત્મરસને મુખ્ય કરે છે, એવું બને છે ખરું. તો એ શું કરે છે કે એવા સિલેક્ટેડ શાસ્ત્રો જ વાંચે કે જેમાં પોતાનો રસ આત્મરસ આવિર્ભૂત થાય અથવા પોસાય, એના માટે એ લાગુ ન પડે. બાકી સામાન્ય રીતે એ એક વિશેષ વાત થઈ, સામાન્ય રીતે કે જેને અંદર ચાલતું હોય અને પોતે કામ અંદર કરતો હોય એને બહુ શાસ્ત્ર અધ્યયનનો કોઈ પ્રકાર ઓછો થઈ જાય છે તો એમાં કોઈ બાદ નથી. પણ એને પોતાને પ્રયોજનભૂત વાત એવી વાત કોઈ શાસ્ત્રમાં હોય તો એને બુસ્ટિંગ મળે છે પાછળ એમ થાય છે. તો શાસ્ત્ર વાંચતા હોય એને માટે છે. કેવું છે કે સત્સંગમાં પોતાના પ્રયોજનની વાત આવી હોય ત્યાં એને પકડ આવવી જોઈએ કે અમારા પ્રયોજનની વાત આવીને એના ઉપર પછી એનું કામ ચાલવું જોઈએ, શું એમ થવું જોઈએ.
બીજા બીજા
ક્યાં પ્રયોજન ની પકડ રે, કઈ નો રે. સર્વોત્કૃષ્ટ મુખ્યતા આત્મકલ્યાણ ને આત્મકાળીને આપવી જોઈએ, ટોપ પ્રાયોરિટી જેને કહીએ, તો જ કામ ચાલવાનું. નહીતર જે ઉદયની અંદર ફસાવાની પરિસ્થિતિ છે એ તો ઊભી છે. એ યોગ્યતા કઈ નવી ઘડવાની છે ને, એ યોગ્યતા તો ઊભી છે. એક વખત સરખાઈનું મંથનથી વિચારમાં આવવું જોઈએ કે આમાં સફળ થઈએ તો કેટલો મોટો લાભ છે અને નિષ્ફળ જઈએ તો કેટલું મોટું નુકસાન છે. સફળ થઈએ તો કેટલો મોટો લાભ છે, નિર્વાણ પદ તૈયાર છે, અને નિષ્ફળ થઈએ તો ભયંકર પરિભ્રમણ તૈયાર છે, ઊભું છે આની પર. એટલે પૂરી તાકાત લગાડીને કામ કરવું જોઈએ. જેટલી શક્તિ પર્યાયમાં અત્યારે પ્રાપ્ત છે, ગિરિનો ક્ષોભસમ છે, એ પૂરી તાકાતથી કામ કરી લેવું જોઈએ. એક વખત જે માણસ સત્તાનો વેપાર ન કરેવાય પણ સત્તામાં ખેલો કરે ત્યારે પૂરી તાકાતથી કરે. કેમ કે ઉસપાર યા ઉસપાર જ હોય, જેવો ખેલામાં ફેલ ગયો એટલે દિવાળ થકા દે, અને ખેલામાં સક્સેસ ગયો એટલે કરોડોનો ઢગલો. શું અહીં પૂરી તાકાતથી જ કામ કરતો હોય, પૂરી શક્તિથી. ઓ પૂરી શક્તિથી નહીં, શક્તિ બહાર જઈને. શું એવી તૈયારી જોઈએ અમે. જે કઈ વિટમણા છે ને એ શરૂઆત કરવામાં છે, પછી નથી એવી વિટમણા. પછી સુગમ ને સરળ છે, સત સુગમ સરળ સર્વત્ર એની પ્રાપ્તિ છે. પેલો જ વાંધો છે, એના માટે પૂરેપૂરું મંથન કરી અને એક વખત સમજ્યું. કેલ્ક્યુલેશનના તો વિષય છે, સાદા ગણિતનો વિષય છે કે આમાં આની સફળતા એટલે સાદી અનંત કાળ નો કોઈ વાંધો નહીં, પરમ સુખ સાદી અનંત કાળ. અને નહીતર દુઃખ દુઃખ ને દુઃખ નો દરિયામાં ગોઈ તો હાથ નહીં આવે, એવો દુઃખ નો સમુદ્ર ઉભો છે. એક વખત ટોપ પ્રાયોરિટીમાં આવે ને પાછળ લાગી પડવું જોઈએ. એટલે એને મેનશ્રી પોતાની ભાષામાં લગ્ની કહે છે, સાદી ભાષામાં એ લાગી પડે એનું નામ લગ્ની. લાગી પડે એ કઈ મફતમાં લાગી પડતો નથી, એના ગણિત જેને સમજાઈ ગયું છે એ લાગી પડે છે. બહુ સાદું ગણિત છે, કોઈ આટીઘૂટી વાળું નથી. અનેક વિવિધ પ્રકારથી ઉપદેશ અને બોધ નો વિસ્તાર છે. તેથી મોક્ષના અભિલાષી જીવને ઉપદેશ ગ્રહણ કરવામાં સ્વયંનો વિવેક હોવો તો એ માર્ગનો વિષય અતિ મહત્વનો વિષય છે. અનેક વિવિધ પ્રકારથી ઉપદેશ બોધનો વિસ્તાર છે, તેથી મોક્ષના અભિલાષી જીવને ઉપદેશ ગ્રહણ કરવામાં અનેકવિધનો કારણ શું છે? વિસ્તાર હોવાનું કારણ કે ભિન્ન ભિન્ન યોગ્યતા વાળાને ભિન્ન ભિન્ન કોટીનો ઉપદેશ છે. ભિન્ન ભિન્ન યોગ્યતા અયોગ્યતાનો બહુ મોટો વિસ્તાર છે, તો એની સામે ઉપદેશનો વિસ્તાર પણ એટલો જ આવ્યો. જેને જે પ્રોબ્લેમ એનો એને સોલ્યુશન, જેનો જે જેવો પ્રોબ્લેમ એને એવું સોલ્યુશન. તો મોક્ષાભિલાષીએ શું કરવું? આટલા બધા વિસ્તારમાં તો ગૂંચવાઈ જાય માણસ, બધું કામનું છે નહીં. અથવા બીજો દ્રષ્ટાંત લઈએ તો ઉપદેશ છે એ મેડિકલ સ્ટોર છે. તારે તો તારે તારને દવા લાગવું પડે એ જ પીવાની છે. આખા મેડિકલ સ્ટોરની દવા ભેગી કરીને પીવાની નથી ને, પી શકાય પણ નહીં ને, પીએ તો મરી જાય. એટલે પોતાને લાગવું પડે એનો વિવેક કરવો, એવું જુદું તારવું, એનું નામ વિવેક છે. મને શું લાગવું પડે છે એવો વિવેક હોવો તે એક મહત્વનો વિષય છે, એનું મહત્વ છે. મિત્ર ઉપદેશ તો બધો સારો જ છે, પણ તારે શું? સારું સારું, પણ તારું શું? તારો કોઈ કઈ નહીં કરી શકે. સારું સારું લાગ્યું ને વાત પૂરી થઈ ગઈ. વળી એક જ જીવના પરિણામની યોગ્યતા સમય સમયની ભિન્ન ભિન્ન હોય છે. ભિન્ન ભિન્ન જીવોની તો ભિન્ન ભિન્ન યોગ્યતા હોય, પણ એક જીવની પણ ભિન્ન ભિન્ન યોગ્યતા છે. ક્યારેક કેવા પરિણામ, ક્યારેક કેવા પરિણામ, ચડ 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 ઉતર ચડ ઉતર થતા હોય. તેથી પણ જે તે સમયે તદયોગ્ય ઉપદેશને અંગીકાર કરવા, જે સમયે જે પોતાને એ વખતે પ્રયોજનભૂત હોય એનો ઉપદેશ એને અંગીકાર કરવા, સુયોગ્ય વિચારણા પૂર્વક વિચારવાન જીવ યથાયોગ્ય સમજી યથાર્થ રૂપે પ્રવર્તે તો જ આત્મનિર્ભર થાય. આટલી લાઈન દોરી છે. મને અત્યારે શું લાગવું પડે? અત્યારે તરસ લાગ્યો તો અત્યારે પાણી જોઈએ, અત્યારે ભૂખ લાગ્યો તો ખોરાક જોઈએ, અત્યારે દરરોજ રોગ થયો તો દવા જોઈએ. અત્યારે શું મને જરૂર છે? એને એને મને એની સામે હું લાગવું પડે છે ઉપદેશ. એને બરાબર સમજે, સમજીને પ્રવર્તે, યથાયોગ્ય સમજે અને યથાર્થ રૂપે પ્રવર્તે તો આત્મહિત થાય, નહીતર ન થાય. આમ હોવાથી માર્ગદર્શતા સત્પુરુષ મળે તો તે પરમયોગ જાણી તેના ચરણમાં સુગમપણે હિત સાધી શકાય છે. કેમ કે એમાં એક ચર્ચા કરવાનો પ્રસંગ બને છે અને પોતાના પરિણામથી યોગ્યતા બતાવી શકાય છે. પોતાના પરિણામ બતાવવામાં શું છે? પોતાની યોગ્યતાને એક્સપોઝ કરે છે. આમાં મને શું જરૂર છે એ મળે છે ત્યાંથી. એટલે એ એવો એવો ચાન્સ મળે તો એ બહુ મોટી વાત છે. એવો ચાન્સ મળવો પણ મુશ્કેલ છે. એવો ચાન્સ મળે તો બહુ મોટી વાત છે. તો એમાં સુગમતાર્ય છે, હિત સાધવામાં સુગમતાર્ય છે, નહીંતર મૂંઝાવવું પડે એવી વાત છે. બાકી બીજી રીતે અન્યથા હિત સાધવું કઠિન છે. હિત સાધવું કઠણ પડે એવી વાત છે. ઉપદેશ વચનો ની ધારણા થવી તો સહેલી છે, એ કઈ મોટી વાત નથી. સમજવું, ધારણા થવી કે એનો કોઈ સામાન્ય વિચાર ચાલવો, એ કોઈ મોટી વાત નથી. અથવા એ કોઈ ગણના પાત્ર પરિસ્થિતિ નથી. તેથી સત્સંગનું મૂલ્ય સમજાય છે તેને તેની ગરજ ઉત્પન્ન થાય છે. એ સત્સંગ છે એ બહુ બહુમૂલ્ય વસ્તુ છે. શું અને એનું મૂલ્યાંકન આવવું જોઈએ. ક્યારે પણ એવું ફીલ ન થવું જોઈએ કે આ સસ્તું છે, બહુ કિંમતી વસ્તુ છે. એ વસ્તુ આપણા અભિપ્રાયમાં હોવી જોઈએ. અને જેને ગરજ ઉત્પન્ન થાય છે તેને આત્મહિત થવાની સંભાવના છે. ગરજ એ એક એવી પરિસ્થિતિ છે કે ઉપદેશને અંગીકાર કરવા યોગ્ય પરિસ્થિતિ છે. જેને ગરજ હોય તે ઉપદેશને અંગીકાર કરી શકે એવી ત્યાં અવકાશ થઈ જાય છે. ગુરુદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપતા ઇન્દ્રનો, કે સમોસરણમાં ઇન્દ્ર પણ ગરુડિયાની જેમ બે સાંભળવા. એવું શું કરવા કરે, તો 32 લાખ વિમાનનો લાડો છે, જેની સંપત્તિની કોઈ ગણના જ ન થઈ શકે. આ બધા આંકડા, અબજ ફબજના આંકડા, બધા મલ્ટી મિલિયનર્સ ને બિલિયનર્સ બધા ક્યાંય ને ક્યાંય પીડ્યા રહે. એટલી મોટી સંપત્તિનો સ્વામી છે. ઉપદેશ સાંભળવામાં એની ગરજ બહુ મોટી છે. પાછી એ ભૂલી જાય છે કે હું ઇન્દ્ર છું, હું એક આત્મા છું, અને મારા આત્માના પરમ કલ્યાણનો વિષય મને અત્યારે મળે છે. જગતમાં આના જેવી કોઈ મોટી વાત નથી. જગતમાં આના જેટલું કોઈની કિંમત જ નથી. એની પાસે એને એની પોતાની બધી સંપત્તિ તુચ્છ લાગે. જે અઢળક સંપત્તિ છે એ તુચ્છ લાગે, એટલી કિંમત એ ઉપદેશને આપે છે. એમ એનો અર્થ. અને એને આત્મહિત થવાની સંભાવના છે. આપણું પ્રયોજન સધાતું હોય એટલે એ આપણા માટે મોટી વાત છે. આપણું પ્રયોજન સધાય છે કે નહીં, એ સત્સંગ આપણા માટે પરમ સત્સંગ. હા, એનું કારણ છે કે તમારી જે ભૂમિકા છે અને જે મુમુક્ષુનો તમે સત્સંગ કરો છો એની જે ભૂમિકા છે એને તમારે ડાયરેક્ટ સંબંધ છે. તો તમને તો પ્રેક્ટિકલ જોવા મળે છે એનો. એ પ્રેક્ટિકલ તમને નાનીમાં કે સમસ્થળમાં ક્યાં જોવા મળવાનો હતો? એ તો તમને પ્રેક્ટિકલ જોવા મળે છે કે જો આ કેવી રીતે આગળ કામ કરે છે, નજર સામે જોવા મળે. તમારે તો પ્રયોજન થી મતલબ છે. પરમ સત્સંગ છે તમારા પ્રયોજન સાથે સીધો સંબંધ. એ પરમ સત્સંગ થયો કે ન થયો, તમારે કામની ચીજ તમને મળતી હોય પછી એથી વધારે શું જોઈએ? તમારે કામની ચીજ તમને મળતી હોય તેથી વધારે શું પછી તો સત્પુરુષ ની ભાવના તો કઈ મૂકી દેવાનો સવાલ નથી. સજીવન મૂર્તિ જોઈએ તો સમજણ માં છે, પણ એ ન હોય તો મુમુક્ષુ નો સત્સંગ પણ હોવો તો જોઈએ, કરવો તો જોઈએ. હા, પરમ સત્સંગ ની વેલ્યુ ઘણી છે, પણ ન હોય ત્યારે શું નો ઓલ્ટરનેટિવ બીજો કે મુમુક્ષુ વચ્ચે નો સત્સંગ હોવો જરૂરી છે. એ મુમુક્ષુ પરમ સત્સંગ ની જ વાત કરવાનો છે, આગળ ગયો છે એ શું કરવાનો, કેમ કે એને એને એની જરૂર છે એટલે એ એની જ વાત કરશે, એટલે એ વાત નો છેદ નથી ઉડતો એની અંદર, કઈ લંબાઈ નહીં જ આવવાની છે વાત તો પાછી.
અમે શ્રી ગુરુ ની જેટલી આજ્ઞા છે એમાં અમુક આજ્ઞા તો આપણે પાલી શકીએ, પછી શ્રી ગુરુ એ કીધું કે સત્સંગમાં રહેવું શ્રી ગુરુ નું ફરમાન છે, આપણે આત્મહિતમાં.
એવું છે કે વધારે વખત સત્સંગ જોતો તો બધી વખત કઈ પરમ સત્સંગ મળે એવું કઈ જરૂરી છે? બાકી તો મુમુક્ષુ સત્સંગ ની રૂચિ વાળા હોય તો એ જ સત્સંગ કરે ને, તો લિમિટેડ મળે. અથવા બધાનો ઉદય તો સરખો હોય નહીં, પોતાને સત્સંગ તો જોઈએ, સત્સંગ વગર તો ચાલે જ નહીં.
પરમ સત્સંગ કરતો હોય જી અને એનો અમલીકરણ ન કરે ને પછી ખાલી સત્સંગ કરે
તો એનો કોઈ અર્થ નથી, તો એ રૂટીન થઈ જશે.
આજે દાખલા તરીકે હું આપનો સત્સંગ કરીને હું મારા ઘેર જાઉં, મારા અમલીકરણમાં આવવું જોઈએ,
આવું જ
એ અમલીકરણ ના કરું ત્યાં સત્સંગ કરવા બેસી જાઉં
તો પછી તો રૂટીન થઈ જવાનો છે. એટલે એ પણ કાયદો છે આમાં કે સત્સંગ કરવો એટલું જ નહીં, સત્સંગ રૂટીન ન થવો જોઈએ. કરવો સબ્જેક્ટ ટુ કન્ડિશન, એ રૂટીન ન થવો જોઈએ, એ શરત છે એની અંદર. જો એ રૂટીન થઈ જાય તો પછી સત્સંગ સત્સંગ નહીં રહે,
પરમ સત્સંગ નો ઉલ્લંઘન કર્યું,
સત્સંગ સત્સંગ જ નહીં રહીએ પછી. પછી મિકેનિક રહીએ તો આપણે આવીને બેસો સાંભળીને રહ્યા જાઓ, અમારા પ્રતિબંધો એવા ને વારીએ, પરિણતિ એવી ને વીરીએ, પ્રકૃતિ એવી ને વીરીએ, શું અભિપ્રાયો એવા ને વારીએ, શું કરો, શું સત્સંગ સત્સંગ ક્યાં કર્યો પછી, કર્યો ન કર્યો બધું સરખું થયું, ન કરે એને એમ જ છે ને કરે એને એમ જ છે, તો કર્યો ન કર્યો શું ફરક પડ્યો, એ કઈ ફરક ન પડ્યો. એ શરત છે એની ખરેખર. સત્સંગ કરવો એટલે એવો શબ્દ નથી વાપરતા કૃપાળુદેવ, એટલા માટે એમ કે છે કે સત્સંગને ઉપાસવો અને સત્સંગને આરાધવો. સત્સંગને ઉપાસવો અને સત્સંગને આરાધવો એમ લે છે, એટલે અમલીકરણ આવી ગયું. ઉપાસવામાં આરાધવામાં શું આવ્યું? અમલીકરણ આવ્યું. ખાલી સત્સંગ કરવો એટલી જ વાત નથી. નામ પણ એ જ લીધું ને કે જે તે સમયે તદ યોગ્ય, એટલે પોતાની યોગ્યતાને યોગ્ય જે ઉપદેશ કે બોધ મળે તે અંગીકાર કરવા માટે એની વિચારણા ચાલવી જોઈએ વિચારવાન જીવને, વિચારવાન એને યથાર્થ રીતે એની સમજણ આવવી જોઈએ કે જેથી યથાર્થ રૂપે પ્રવર્તે. ને સમજણ છે એ અમલીકરણનું પ્રેરક બળ થવી જોઈએ, તો એ સમજણ સમજણના સ્થાને યથાર્થ છે. જો અમલીકરણના પ્રેરક બળ તરીકે સમજણ ન હોય તો એ સમજણ સમજણ તરીકે યથાર્થ નથી, એમ આપોઆપ સાબિત થાય છે. એટલે આ લાઈન જ એવી છે કે એમાં કઈ બીજી આગું પાછું ચાલે એવું જ નથી. કાં તો યથાર્થતામાં આવીને કામ કરી લ્યો, નહીતર ફેલ્યોર છે એ નિશ્ચિત છે. એટલે ગમે તેમ કરીને યથાર્થતામાં આવવું જોઈએ. બે ત્રણ દિવસ પહેલા વાત થઈ હતી કે જીવનો સ્વભાવ એવો છે કે એને લાભ દેખાય એને એને એની પાછળનો પુરુષાર્થ ન ઉપડે એવું બને જ નહીં. લાભ એને દેખાય, આ તો અનંત લાભ છે, તો અનંત લાભ દેખાય ને પુરુષાર્થ ન ઉપડે એ બની શકવા યોગ્ય જ નથી ને. જીવના સ્વભાવ બહારની વાત થઈ ગઈ, તો એવું તો બની જ ન શકે એમ કે એનો અર્થ છે કે અનંતો લાભ છે કહેવા માત્ર છે, સમજાણો નથી. એની પાછળનો જે ઉદ્યમ નથી થતો, પુરુષાર્થ કયો કે ઉદ્યમ કયો, પૂરી શક્તિથી જે નથી લાગતો એમ બતાવે છે, એમ એને લાભ નથી સમજાણો. લાભ સમજાય ને એ આગળ ન ચાલે, એ જીવ સ્વભાવ નથી, એ જળ સ્વભાવ છે. એ જળ સ્વભાવી થઈ ગયો, જીવ સ્વભાવી ન હર્યો. વાત આટલી સ્પષ્ટ સામે આવ્યા પછી જળ હોય એને અસર ન થાય એમ છે, જીવને તો થાય થવું જ જોઈએ એવી વાત છે. આમ કોઈ એમ કે જળ જીવો છો તો દુઃખ લાગે, અસર નથી થતી તો જળ ને અસર નથી થતી, તને અસર નથી થતી એમાં ફેર હું પડ્યો.
જય સનાતન દિગંબર જય ધર્મનું જય ગુરુ.